أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله الطيبين الطاهرين المعصومين ولعنة الله على أعدائهم أجمعين إلهي أنطقني بالهدى وألهمني التقوى وأهلي ماتاو أني بهنو سلام عليكم إرويزنا آ پروگرامما آپ سونو سواغت چھے جمعنا دیوسے آپنے ایوا وشے پر چرچا کریے چھے جی آپنا جیون ما نانا موٹا دریک ماٹے اپیوگی انے فائدہ کارک ہوئے گیا وقت نا درس ما آپنے કેળાના ફાયદા વિશે જાણ્યું. ઇન્શા અલ્લાહ આજે આપણે ખુદાવંદે કરીમની મદદથી તેલવાળો ખોરાક લેવાથી શરીરને શું નુકસાન થાય છે તેના પર ચર્ચા કરશું. સામાન્ય રીતે તેલ તરીવાળું મસાલેદાર જાત જાતનું જમવાનું આપણા સુફરાની શોભા અને ઝીનત માનવામાં આવે છે. સ્વાદિષ્ટ જમવાનું એટલે તીખું અને તળેલું અથવા વધારે તેલ નાખીને બનાવવામાં આવ્યું હોય એવી આપણી માન્યતા છે. આપણે ખાવા પીવા માટે ખાલી જીભના સ્વાદ પર એટલું બધું ધ્યાન આપીએ છીએ કે ઘણીવાર તેનાથી થતા નુકસાનથી પણ ગાફિલ બની જઈએ છીએ અને જેના કારણે આપણે સામે ચાલીને આપણા શરીરમાં જાત જાતની બીમારીઓને આમંત્રણ આપીએ છીએ. તેમાંની એક બીમારી જે આજકાલ બહુ જ જોવા મળે છે તે છે હાર્ટ એટેકની બીમારી, એટલે કે ક્રીસ્ટની બીમારી. એક રિપોર્ટ પ્રમાણે થોડા વર્ષો પહેલા ધીસ કાર્ડિયાકના હુમલા 50 વર્ષથી મોટી ઉંમરના માણસોને થતા હતા, પરંતુ આજે 40 વર્ષના લોકો પણ આ બીમારીનો ભોગ બનવા લાગ્યા છે. એટલું જ નહીં, 23 કે 25 વર્ષના જુવાનો પણ આ બીમારી, એટલે કે તેમને પણ દિલની બીમારી થવાની શરૂ થઈ ગઈ છે અને એમને પણ ક્રીસ આવવાની શરૂ થઈ ગઈ છે. આપણે બધા અલ્લાહની પાસે દુઆ કરતા હોઈએ છીએ કે યા અલ્લાહ, તું અમને અચાનક મોતથી બચાવજે, એટલે એવું ન બને કે અચાનક મોત આવી જાય અને મને તોબા કરવાનો કે છેલ્લી વસિયત કરવાનો પણ મોકો ન મળે. પર આ બીમારી એટલી ખરાબ છે કે સાજો સારો ઇન્સાન પણ ઘણી વખત એકાદ બે ક્રીસમાં ખુદાની રહેમતે પહોંચી જાય છે. આવા કેટલાય કિસ્સા આપણે રોજ બરોજ સાંભળીએ છીએ અને આપણી આંખોની સામે જોઈએ છીએ. તો પછી શું એક આકિલ અને સમજદાર ઇન્સાન તરીકે આપણને જરૂર નથી કે આપણે પહેલાથી જ આ બધા બનાવોને જોઈને ઇબ્રત હાસિલ કરીએ અને આ બીમારીથી બચવાની કોશિશ કરીએ? આપણી ખાવા પીવાની ટેવો અને આદતોમાં થોડા ફેરફાર કરીએ જેથી મરતા દમ સુધી તંદુરસ્તી વાળું સારું જીવન જીવી શકીએ. આપણા હાથ પગ આપણું શરીર સલામત હોય અને તેના થકી બીજાને પણ કંઈ ફાયદો પહોંચાડી શકીએ. યકીનની સાથે કહું છું કે દરેક માણસની આ જ ઈચ્છા અને આ જ દુઆ હશે. તો ચાલો આજે આપણે આ દિલની બીમારી, હૃદયની બીમારી શું કામ થાય છે, શા માટે ક્રીસ આવે છે તેના વિશે જાણીએ અને તેનાથી બચવા માટે પણ શું કરવું જોઈએ તે પણ સમજીએ. દિલની બીમારી થવાનું મેઇન કારણ છે આપણો તેલથી લચપચતો ખોરાક. તમે સૌ કોઈ જાણો છો કે આપણે હિન્દી ભાઈઓ ખાવા પીવાના બહુ જ શોખીન છે. શાક, પૂરી, ગાંઠિયા, સમોસા, કબાબ અને કટલેસ અને તેના જેવી બીજી અનેક વસ્તુઓમાં ઉદાર મનથી દિલ ખોલીને સખી બનીને છૂટથી તેલ વાપરે છે કારણ કે સવાદીલું થાય. પણ આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે જે જીભને ભાવે એ પેટને ન ફાવે. જીભને ભાવતી દરેક વસ્તુ પેટ માટે ફાયદાકારક નથી હોતી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી નામની સંસ્થાના પ્રમુખા ડોક્ટર પ્રતીક્ષા નામ જોશી કહે છે કે જો લોકો જમવામાં ધ્યાન નહીં રાખે, એમની જમવાની આદતોને નહીં સુધારે, તો આવતા 10 વર્ષમાં 18 કરોડ લોકો દિલના રોગના ભોગ બનશે. આ ડોક્ટર એટલે સુધી કહે છે કે દુનિયામાં જેટલા પણ લોકો ડિસકાર્ડિયાકથી મર્યા છે તેમાં ઇન્ડિયાના લોકો જે ડિસકાર્ડિયાકથી મર્યા એમની સંખ્યા 60% હશે. એમના કહેવા પ્રમાણે દર 1 કલાકે 91 લોકો ડિસકાર્ડિયાકથી મરે છે, એટલે 1 કલાકમાં 91 માણસ આ બીમારીનો ભોગ બને એટલે શું કહેવાય? જરા વિચાર તો કરીએ, આનું શું કારણ છે? આખી દુનિયામાં આપણા હિન્દી ભાઈઓ તેમના તેલ તરીવાળા મસાલેદાર અને ચટાકેદાર ખાવા પીવા માટે મશહૂર છે, પ્રખ્યાત છે. પણ જેમ કે મેં હમણાં કીધું કે જે જીભને ભાવે એ પેટને ન ફાવે, અને એના જ કારણે આટલા બધા લોકો આ બીમારીનો ઝડપથી શિકાર બની રહ્યા છે. બીજા એક ઇન્ડિયાના ડોક્ટર છાજીર કહે છે કે હૃદય રોગના હુમલા પછી, એટલે કે ક્રીસ આવ્યા પછી હોસ્પિટલ લઈ જવામાં આવે ત્યારે જ રસ્તામાં 30% લોકો મરી જાય છે, અને હોસ્પિટલમાં 60% બીમારો મરી જાય છે. તેમની ગણતરી પ્રમાણે આજે ઇન્ડિયામાં 7 કરોડ આ દિલના પેશન્ટ છે અને બીજા 32 કરોડ લાઇનમાં ઊભા છે. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ બીમારીના કારણે હોસ્પિટલ અને ડોક્ટરોનો ધંધો દિવસે ને દિવસે વધતો જાય છે. આજથી 25 વર્ષ પહેલા ફક્ત 2 જ હોસ્પિટલ દિલના બીમારીઓ માટે હતી, જ્યારે આજે 20 હોસ્પિટલ છે, અને છતાંય તેમાં બીમારોની એટલી જ ભીડ છે. અને આ બધું આપણા તેલ અને ચરબીવાળા ભારે ખોરાકના કારણે છે. આજે જો કોઈ દિલનો બીમાર હાર્ટ પેશન્ટ જો કાર્ડિયોલોજિસ્ટ પાસે જાય છે, તો ડોક્ટર પણ તેનો પેશન્ટ, એનો દર્દી રોજ શું ખાય છે તે જાણવાની એની પાસે ફુરસત નથી, અને લાંબી લાંબી દવાના ખાલી લિસ્ટ લખીને આપી દે છે. બિચારો પેશન્ટ, બિચારો દર્દી ઘરે તેલમાં તળેલા ભજીયા અને સમોસા ખાય, અને પછી ડોક્ટરે લખેલા જાત જાતના ટેસ્ટ કરાવે જેમાં લાખો રૂપિયાનો ખર્ચો થાય. આજે કેટલાય કુટુંબો આવા દિલના જે બીમારો છે એમના ઘરમાં, એના કારણે આર્થિક રીતે ઘસાઈ ગયા છે. હવે સવાલ એ છે કે શું કામ તેલ આપણા શરીરને અને તેમાંય ખાસ કરીને આપણા હૃદયને, આપણા દિલને આટલું બધું નુકસાન કરે છે? પહેલાના જમાનામાં તો આપણા બાપદાદાઓ ચોખ્ખા ઘીથી લથબથ મીઠાઈઓ ખાતા હતા, અને આજે આપણને આ તેલવાળી વસ્તુઓ પણ નુકસાન કરે છે? આ સવાલનો જવાબ આપતા ડોક્ટર છાજીર કહે છે કે આજના સમયમાં ઇન્સાનની જિંદગી બેઠાડું બની ગઈ છે. દરેક શારીરિક કામ માટે આજે ઇન્સાન પાસે ઇલેક્ટ્રિક મશીન મોજૂદ છે. બસ તેણે ખુરશી પર બેસીને ઓર્ડિનેટર સામે એક રૂમમાં કામ કરવાનું છે. કોઈ પણ જાતની શરીરની કસરત થાય તેવું કામ કે લમાશ ઇન્સાન કરતો નથી. જો 10 કે 15 મિનિટ ચાલવાનું હોય તો પણ એ ગાડીમાં બેસવું વધારે પસંદ કરે છે, અને એમાંય માડાગાસ્કરમાં તો વળી દાસીની સગવડ દરેક પાસે છે, એટલે ઔરતને ઘરના કામકાજથી જે કસરત મળવી જોઈએ તે પણ મળતી નથી. હવે તે સમયે જો આપણે તેલ તરી વાળું જમવાનું જમીએ, પેટ ભરીને સમોસા અને કબાબ ખાઈએ, તો આપણું આ બિચારું પેટ તેને કેવી રીતે હજમ કરી શકે? આ વાત સાચી કે આપણા બાપ દાદાઓ જે ચોખ્ખા ઘીથી બનેલી મીઠાઈઓ ખાતા હતા, પણ સાથે કામ પણ કેટલું કરતા હતા. સવારના વહેલા ઉઠીને ચાલીને ખેતરમાં જતા હતા, ખેતરનું મહેનતવાળું કામ કરતા. ઔરતો હાથેથી ઘઉં દળતી, કુવે જઈને પાણી ભરતી, જેના કારણે તેમનો એ તેલવાળો ખોરાક પણ એમને હજમ થઈ જતો હતો. આજે આપણી પાસે એવા કામ નથી કે આ તેલવાળું જમવાનું આપણું પેટ હજમ કરી શકે. આપણા શરીરને જે ચરબીની જરૂર છે એ તો બીજા અનાજ કે કઠોળમાંથી મળી રહે છે. તેના માટે આપણે સ્પેશિયલ અલગથી તેલનો ઉપયોગ કરવાની જરૂર નથી. હવે આપણે એ પણ જાણીએ કે આ તેલ કેવી રીતે આપણા હૃદયને નુકસાન કરે છે. વધારે તેલવાળું ખાવાથી બીજા નુકસાન તો થાય છે જ, જેમ કે શરીર પર કોઈ એક જગ્યાએ ચરબીના થર જામી જવા, વધારે વજન વધી જવું. પણ તેલનો વધારે ઉપયોગ કરવાથી આપણને દિલની બીમારી શું કામ થાય છે? શા માટે માણસો આજે ચપટી વગાડતામાં આ બીમારીમાં મરી જાય છે? આપણે જેને તેલની ચરબી કહીએ છીએ તેને ડોક્ટરી ભાષામાં ટ્રાયગ્લિસરાઇડ અથવા કોલેસ્ટ્રોલ કહેવાય છે. આજે બધાએ કોલેસ્ટ્રોલ શબ્દ જરૂર સાંભળ્યો હશે. આ કોલેસ્ટ્રોલ શું કરે છે? તમારા હૃદયને લોહી પહોંચાડતી નસોમાં રૂકાવટ પેદા કરે છે. એટલે શું? લોહી પહોંચાડતી નસોમાં આ કોલેસ્ટ્રોલ રૂકાવટ પેદા કરે છે, એટલે કે એમાં ચરબીના થર જામે છે, અને જેના કારણે આપણા હૃદયને જરૂરી પૂરતું લોહી મળતું નથી, અને પછી છાતીમાં દુખાવો અને બીજી મુશ્કેલીઓ ઊભી થાય છે. આજકાલ બજારમાં એવા અમુક તેલ પણ જોવા મળે છે કે જેમાં લખ્યું હોય છે કે આ ઝીરો કોલેસ્ટ્રોલ છે, એટલે કે એમાં કોલેસ્ટ્રોલ નથી. પરંતુ તેમની આ વાત ખોટી છે, કારણ કે એમાં પણ ચરબી અને ટ્રાયગ્લિસરાઇડ હોય છે. ડોક્ટર છાજેરના શબ્દોમાં કહીએ તો તેલ એટલે તેલ, એને ગમે તે નામ આપો, પણ એ હૃદય માટે તો ઝેર જ છે. આનો એક બિલકુલ સામાન્ય દાખલો આપું કે તમે લકુઝીનમાં જ્યાં વાસણ ધુઓ છો એ પાઇપમાં જો વધારે ચિકાશ જમા થઈ જાય તો પાણી આસાનીથી આગળ જતું નથી, પાણી ભરાઈ રહે છે, અને આપણે એ ગંદા પાણીના નિકાલ માટે પાઇપને સાફ કરવો જરૂરી થઈ પડે છે. અને એ માટે ક્યારે ગરમ પાણી નાખીએ છીએ તો પછી પ્લમ્બરને પણ બોલાવવો પડે છે. બસ આ જ વાત આપણા હૃદયને લોહી પહોંચાડતી નસો સાથે છે કે આપણા દિલને કામ કરતું રાખવા માટે એને સતત લોહીની જરૂર પડે છે, અને જો તેને બરાબર લોહી ન મળે તો એનું કામ બંધ થઈ જાય છે, અને ઇન્સાનની જાનનું જોખમ પણ આવી જાય છે. કારણ કે હૃદય આપણા શરીરને ચલાવનાર એન્જિન સમાન છે, અને જો એન્જિન જ બંધ પડી જાય તો શરીરની આ મોટર કેવી રીતે કામ આપે? તો હવે સવાલ એ છે કે આપણે કેવી રીતે આપણા દિલને તંદુરસ્ત રાખીએ, અને દવાના અને જાત જાતના આ ડોક્ટરના ખર્ચાથી બચીએ? તમારો જવાબ પણ સાંભળો. તમારે જો તમારા દિલને તમારા હૃદયને તંદુરસ્ત રાખવું હોય તો જરૂરી છે કે તેને બરાબર લોહી મળે, અને એ માટે જરૂરી છે કે આપણા હૃદયને લોહી પહોંચાડતી નસોમાં ક્યાંય પણ ચરબીના થર કે ચિકાશ ન જામે. અને તે માટે પહેલી શરત એ છે કે આપણા ખોરાકમાં તેલનો વપરાશ શક્ય એટલો ઓછો કરી નાખીએ, તળેલી વસ્તુઓ ખાવાનું છોડી દઈએ, આપણા ઘરમાં કામ કરતી દાસી અને ગરીબ મજૂરોને ભાગ્યે જ ડાયાબિટ કે દિલની બીમારી થતી હશે, કારણ કે એ લોકો તેલનો ઉપયોગ જ નથી કરતા, એમનું જમવાનું એકદમ સાદું હોય છે. ડોક્ટર છાજેર પણ કહે છે કે દિલના બીમારોને દવા લેવાથી ટૂંક સમય માટે તો રાહત થાય છે, પરંતુ તેમનું તેલવાળું જમવાનું, બીડી પીવાની આદત, ટેન્શનવાળી જિંદગીના કારણે ફરીથી દુખાવો અને ફરિયાદ શરૂ થઈ જાય છે, એટલે સુધી કે ક્યારેક ઇન્સાનને મોત પણ આવી જાય છે. માટે હવે ડોક્ટર છાજીર પણ પોતાના દર્દીઓને દવા કે બાયપાસ સર્જરી કરાવવાના બદલે સૌથી પહેલા તેમના જમવામાં તેલનો વપરાશ બંધ કરવાની સલાહ આપે છે, એમની જમવાની આદતોને સુધારવા માટે કહે છે. અને આ જ રીતે એમણે 7,500 લોકોને વગર દવાએ સાજા કર્યા છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે જો તમે કપીકી કે કોકો ખાઓ કે જેમાં તેલનો ભાગ રહેલો છે, પરંતુ જો તમે આ વસ્તુઓ ખાઓ તો તમને નુકસાન નહીં કરે, પરંતુ એનું તેલ જરૂર નુકસાન કરે છે. માટે જો શાકમાં તમે એકાદ ચમચી કપીકીનો ભૂકો અથવા કોકોનો ભૂકો યા તો પછી નાળિયેરની ટુઈ નાખવામાં આવે તો એનાથી શાકનો સ્વાદ પણ સારો થાય છે અને તમારે શાકમાં વધારે તેલ નાખવાની પણ જરૂર રહેતી નથી. સમોસા અને કબાબ જેવી વસ્તુઓ તમે તેલમાં તળીને ખાવાના બદલે લફોરમાં શેકીને પણ ખાઈ શકો છો. હવે કેવી રીતે આ વસ્તુઓને શેકીને ખાઈ શકાય? કારણ કે આપણે અત્યાર સુધી એમ જ સમજીએ છીએ કે સમોસા અને કબાબ તળ્યા વગર કેવી રીતે ખવાય. જેવી રીતે તમે સમોસા તળવા માટે તેલને ગરમ કરો છો, એના બદલે તમારા લફુરને કે ઓવનને ગરમ કરો અને પછી તેમાં સમોસા કે કબાબને પણ ગતોની જેમ જ બેક કરો, એટલે કે શેકી લો. તેલ વગરના સમોસા ખાવાનો તમને આનંદ પણ મળશે અને સાથે વજન વધવાની પણ કોઈ ફિકર નહીં રહે. એનો મતલબ એમ કે તમે બેફિકર બનીને સમોસા ખાઈ શકશો. એ જ રીતે તમે પૂરી પણ તળવાના બદલે લફુરમાં બેક કરીને ખાઈ શકો છો. ટૂંકમાં એ કે તમે કોશિશ કરો કે કેવી રીતે તેલ આપણા શરીરમાં ન જાય, આપણે કેવી રીતે ઓછામાં ઓછા તેલનો ઉપયોગ કરી અને આપણું જમવાનું બનાવીએ. જો તમે તેલવાળો ખોરાક ખાશો, તમારી સાથે ખિસ્સામાં બીડી અને મનમાં વ્યાધીને લઈને ફરશો, કોઈ પણ જાતની શરીરની કસરત થાય તેવું કામ કે લમાશ નહીં કરો, તમારી જીવવાની સ્ટાઇલને પણ નહીં બદલો, તો નવી નવી ખુલતી હોસ્પિટલોને અને ડોક્ટરોને તમારા એમના ખર્ચા પૂરા કરવા માટે તમારા જેવા ગ્રાહકની બહુ જરૂર છે. તમે જરાક દુખાવાની ફરિયાદ લઈને જશો કે સીધા તમને ઓપરેશન રૂમમાં મોકલી દેશે. ઘણા લોકો ભૂખ લાગે એટલે નહીં, પરંતુ ખાલી જીભના સ્વાદ માટે ખાતા હોય છે અને આ જ વસ્તુ ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપે છે. પણ આ વાત, આ નિયમ હંમેશ માટે યાદ રાખીએ કે જે જીભને ભાવે એ પેટને ન ફાવે. હવે આપણે પોતાને નક્કી કરવાનું છે કે આપણને શું જોઈએ છે, જીભનો સ્વાદ કે આપણા શરીરની તંદુરસ્તી. આશા છે કે આજનો દર્શમાંથી તમને બધાને નવું જાણવાનું મળ્યું હશે. અલ્લાહ તાલા દરેક બીમારોને શિફાય કામિલ અતા ફરમાવે તેવી દુઆ સાથે રજા લઉં છું. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ.